તારીખ 3/9/1985 ભાવનગરમાં શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું પ્રવચન પાના નંબર 5 સળંગ પ્રવચન નંબર 20
અનાદિ અનંત આત્મા એક સ્વરૂપે છે, એ એક સ્વરૂપમાં પરિણામ એકત્વ કરે છે, એકત્વમાં એકત્વ થવું, એકત્વમાં એકત્વ થવું અને એકત્વમાં એકત્વ થતાં બીજા કોઈ એક એટલે અનેક, બીજા કોઈ એક એટલે અનેક પ્રત્યે પરિણામ ન જાય ત્યારે આત્માને સુખ શાંતિ અને સમાધિ થાય છે. પોતે એક છે એનું જે પોતાનું એકત્વ છે એ પણ મોક્ષ માર્ગી જીવને એટલે કે સ્વરૂપનું અવલંબન કરનાર જીવને એ પોતાનું એક પણ અવલંબનમાં આવે છે, પોતાનું એકત્વ અવલંબનમાં આવે છે. અને તેથી એ એક પણ છે એને ભગવાન કુંકુંદાચાર્યે સુંદર કહ્યું છે, એકત્વને સુંદર કહ્યું છે. એકત્વગત સુંદર આવે છે શરૂઆત દાખલામાં. આમ તો આ સાધારણ ગુણ છે બધાનો, છય દ્રવ્યનો આ સાધારણ ગુણ છે, કેમ કે છય દ્રવ્યો પોતામાં એકત્વપણે રહેલા છે. ત્રીજી ગાથાનો વિષય છે એકત્વગત સમય સુંદર સર્વત્ર સુંદર લોકમાં. તેથી બને વિખવાદીની બંધન કથા એકત્વમાં, એકત્વ શબ્દ ત્યાં આવે છે. એકત્વગત છે એ સુંદર છે ને એ એકત્વ પર એકત્વ જે છે આત્માનું, એ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે કે જેમાં બીજું કાંઈ આવતા બીજું કાંઈ આવી તો શકતું નથી, પણ ભાવથી અધ્યાસે કરીને લાવતા, ભ્રમથી લાવતા, એના એકત્વનું ભાવથી ખંડન થાય છે. દ્રવ્યથી તો સ્વભાવથી સ્વરૂપથી તો ખંડન થઈ શકતું નથી અને એને દુઃખદાયક થાય છે, વિખવાદરૂપ થાય છે એટલે દુઃખદાયક થાય છે. કોઈ સારું કામ કરવું હોય તો પણ એક રાગવાળા જીવો હોય તો તે કામ દીપે છે, સત્કાર્યમાં બહારના સારા કાર્યમાં પણ વિખવાદ અંદરો અંદર હોય તો એ કામ સારું લાગતું નથી. એક રાગવાળા જીવન જીવ રાગમાં આટલું તો જીવ ચાહે છે, જીવ ઈચ્છે છે, અથવા આ પરિસ્થિતિ છે. હા હા બરાબર. એક દેખીએ, એક જાણીએ, એક રમી રહીએ, એક થો સમલ વિમલન વિચારીએ, જે સિદ્ધિ બનાક્ષદાસજી ગાય. એક ઉપર નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરનાર જીવોનું અવલંબનપણે બહુ સારું વજન છે એમ. જ્યાં જ્યાં અંતર્મુખ થઈને અવલંબન લેનારા જીવોએ નિર્વિકલ્પ સમાધિનું વર્ણન કર્યું છે ત્યારે આત્માના એકત્વને સાસો સાસ પોકાયેલું છે. પરમાગમોમાં ઠામ ઠામ આ વિષય જોવા મળે છે. વસ્તુનું એકત્વ છે ત્યાં એ એકત્વ પોતે જ વિસ્તારરૂપ જે અનેકપણું, વિસ્તારરૂપ જે અનેકપણું અથવા અનેકપણું કે જેનો વિસ્તાર કરી શકાય તેનાથી પ્રતિપક્ષના સ્થાને હોવાથી એનો બીજો વિસ્તાર શું થાય? એક છે એનો બીજો વિસ્તાર શું થાય? જે અનેકપણું છે એનો વિસ્તાર થાય. કેમ કે અનેક કથનમાં તો વિસ્તાર કોનો થાય કે જ્યાં અનેક 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 વાતો હોય ત્યાં અનેકને કહેવા, પણ એકને વિસ્તારથી કેમ કહેવા? તો કે કહેવાનો બહુ પ્રશ્ન નથી, અનુભવવાનો અહીંયા અધિકાર છે. અનુભવ પ્રકાશમાં તો અનુભવનો મુખ્ય અધિકાર છે. વાત તો અનેકની પણ કહી દેશે કે આત્મામાં અનેકત્વ પણ છે, પણ નિર્વિકલ્પ સમાધિનું સ્થાન એ સ્વરૂપનું એકત્વ છે. ને તેથી એકપણું જ્યાં જ્યાં અંતર્મુખ થઈને લીન થવાનો ભાવ લીધો છે ત્યાં આત્માના એકપણાને સાથે સાથે પ્રદર્શિત કરતા ગયા છે કથનમાં. એ વિષયને કહેવા જતા પરમાત્મા પ્રકાશમાં તો ગાથાએ ગાથાએ લગભગ આ એકપણું મળશે. એટલે એકપણું છે એ વિસ્તારનો વિષય નથી. એ રીતે જોતા આત્માનું એકપણું છે એ વિસ્તારનો વિષય નથી. કથનમાં પણ એ સંક્ષેપના પક્ષે જાય છે. કેમ કે અહીંયા તો એકનો વિકલ્પ પણ નિષેધ છે. 26 કળશ લીધા છે સમયસાર કરતા કર્મ અધિકારના છેડે, ત્યાં આત્મા એક પણ નથી એમ કરીને લીધું છે. જે છે, જેવો છે, ચિત્ત સ્વરૂપ જેવો છે, જે છે તે છે, એક પણ નથી. હા, એટલે એકનો જુદો ભેદ પાડે એવું અહીંયા એક પણ લેવું નથી. જે એકનું અવલંબન આવતા પરિણામ એકાકાર દશાને પ્રાપ્ત થાય, જીવનું સ્વરૂપ એક છે એવા એક આકારે પરિણામનું થવું, એ જ સ્વરૂપાકારે પરિણામનું થવું છે. એવું એક પણ આત્માનું સ્વભાવભૂત સ્વરૂપ છે, સત્વ છે. અહીંયા તો તર્કથી વાત લીધી છે કે જો એવું એક પણ ન હોત તો પોતે અનેક હોત, પોતે અનેક દ્રવ્યો રૂપે હોત, પણ પોતે એક દ્રવ્ય સ્વરૂપે છે. તેથી પોતાના સ્વસ્થાનમાં પોતે લીન થવાનું રહે છે અને સ્વસ્થાન છોડીને પરિણામને ક્યાંય અનેક સ્થાનમાં લંબાવાથી આત્મા ને સમાધિ અને સુખ નથી. અન્ય મતમાં અને જૈન મતમાં આ જગ્યાએ તફાવત છે. અન્ય મતમાં કોઈ બીજા પરમેશ્વરને, કોઈ બીજી વ્યક્તિને, કોઈ બીજી શક્તિને સ્વીકારીને એમાં લીન થવાનો આદેશ છે, ઉપદેશ છે. ભાવમાં ફેર નહીં, ફેર ક્યાં આવે? આમ આમ ફેર નહીં, ફેર ક્યાં? કે જે બ્રહ્મને એ સર્વવ્યાપક માને છે, ત્યાં ફેર કાંઈ નહીં. અહમ બ્રહ્માસ્મિ એમ સમજીને ઠરવા જેવું તો ખરું. વચન વિરોધ નથી, સમજણનો ફેર કાઢી નાખવો જોઈએ. એ તો આપણે પહેલેથી આ વાત ચર્ચીએ છીએ કે કોઈના વચન સાથે વિરોધ નથી. કોઈ ગમે તે વચનથી ગમે તે વાત કહે, એના વચન સાથે વિરોધ નથી. એની પાછળ શું કહેવા માગે છે, એની સમજણ શું છે, એની યથાર્થતા અને અયથાર્થતા ઉપર વચન વિરોધવાળું છે કે વચન અવિરોધવાળું છે એમ નિશ્ચિત થાય. એ પહેલા નક્કી ન થાય, કેમ કે અહીંયા નહીં લઈ શકાય, એક પછી તરત જ અનેક લેશે. તો એ અનેક કઈ અપેક્ષાએ છે, કેવી રીતે આત્મા અનેક છે? આત્મા શું બીજા અનંત દ્રવ્યોમાં પણ આત્મા અનેક થઈને રહે છે? ત્યાં શું દ્રષ્ટાંત છે વેદાંતની અંદર કે તમે 1000 ઘડા અથવા લાખો ઘડા, લાખો તાંબાકુંડી, તાંબાકુંડીમાં ના થાય ને મોઢું પડું હોય ને, એ તમે મૂકો ને ઉપર એક સૂર્ય હોય, આકાશમાં એક સૂર્ય કે ચંદ્ર હોય, તો બધામાં એનું પ્રતિબિંબ પડે, તો લાખો સૂર્ય દેખાય, દેખાય લાખો સૂર્ય દેખાય. ત્યારે કહે છે લાખો સૂર્યનું પ્રતિબિંબ છે, એ એકનું બધામાં પ્રતિબિંબ છે, એટલે બધામાં એનો અંશ આવ્યો છે. પછી ત્યાંથી એમ પછી અંશમાં ઉતારે છે. ખરેખર તો બિંબ અને પ્રતિબિંબને લેવા દેવા કાંઈ નથી. બિંબ બિંબની જગ્યાએ છે અને પ્રતિબિંબ બીજા પદાર્થની અવસ્થા છે. એ લોકો એમ લે છે કે એ એક પરમ બ્રહ્મનો બધામાં, બધા દેહમાં, દેહ દેવળમાં, બધા જે આત્મા જીવાત્મા આપણે કહીએ છીએ, એ એકનો અંશ છે. એકના જ બધા અંશ છે, મૂળ વસ્તુ એક છે ને એક જ બધામાં વ્યાપેલો છે. આવી રીતે યુક્તિ ઘટાવે છે. એકોહમ બહુશ્યામી એવો સૂત્ર છે. એકોહમ બહુશ્યામી, હું એક હોવા છતાં બધામાં હું જ છું, હું એક પણ બધામાં હું જ છું એમ ત્યાં કહેવામાં આવે છે. ગીતામાં તો એ બધું ઉતાર્યું છે, જળ ચેતનમાં પણ ઉતાર્યું છે. આ તો આપણે જીવાત્માઓની વાત લીધી એટલે ચેતનની લીધી, ત્યાં તો જળમાં પણ ઉતાર્યું છે કે વૃક્ષોમાં હું પીપળો છું, પર્વતોમાં હું હિમાલય છું, નદીઓમાં હું ગંગા છું એમ કરીને. અને અર્જુનને ગીતા સંભળાવે છે તો કે પાંડવોમાં હું અર્જુન છું. પણ અર્જુન તો પૂછે છે, પાંડવોમાં જે અર્જુન છે તો પૂછે છે કે હું મૂંઝાઈ ગયો છું બાપલા, મને કંઈક રસ્તો સુજાડો, મારા ગાત્રો ગળે છે અને મને કાંઈ સૂચતું નથી. અધ્યાત્મમાં પછી જુદી જુદી રીતે ત્યાંના પ્રવક્તાઓ પણ જુદા જુદા અર્થઘટન કરે છે, બધાનો એક અર્થ નથી. એક જ ગ્રંથ વાંચનારા અનેક અર્થ કરે છે અને એ વેદાંતના સંપ્રદાયની એક પરિસ્થિતિ રહી કે વિભિન્ન અભિપ્રાયો જેમાં રહેલા છે અને કેટલાક વિભિન્ન અભિપ્રાયો પરસ્પર વિરુદ્ધ હોવા છતાં જેની પરસ્પરની તુલનાનો અભાવ જોવામાં આવે છે કે આ પરસ્પર વિરુદ્ધતા કેમ છે. એક જ અભિપ્રાય યજ્ઞ યાગાદી ક્રિયાઓ સ્થાપે, જેમ કે પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, એવી બે મીમાંસા છે ત્યાં. એનો એક વિભાગ એવો છે ઉત્તર મીમાંસા, જેમાં યજ્ઞ યાગાદી ક્રિયાઓનો આરંભ સમારંભ અનેક પ્રકાર લીધા છે. એક જગ્યાએ પાછું બિલકુલ એથી વિરુદ્ધ વાત આવે. એવી જ રીતે સાંખ્યનો અભિપ્રાય છે એ આપણા નિશ્ચયનીના વિષયભૂત જે ભાવ છે એને મળતો પ્રકાર છે. કેટલો પાંગોપાંગ નહીં કેમ કે કેટલો અંશ જ પકડ્યો છે. પરિણામનો વિષય પાછો જે આપણે સાથે લઈએ છીએ એ બિલકુલ ત્યાં જળ પ્રકૃતિ સ્વભાવ ગણવામાં આવ્યો છે. અને જળ ચેતન આપસમાં મળીને સંયોગથી કેટલાક કામ કરે છે એમ પરસ્પરનું મિલન પણ ગણવામાં આવ્યો છે. એમ વસ્તુ વિજ્ઞાનની દ્રષ્ટિએ કેટલીક વાતો મેળ ખાતી હોવા છતાં ઘણી વાતો મેળ ખાતી નથી. એટલે જૈનાચાર્યોએ ક્યાંક એવું પણ કહ્યું છે કે જેમ હાથી જુદા જુદા અંધ મનુષ્યોને જુદા જુદા અંગ ઉપાંગ વડે પોતાના હાથમાં આવેલા ચક્ષુ દ્વારા નહીં જણાયેલા અને હાથમાં આવેલા અંગ ઉપાંગ સ્વરૂપે કલ્પવામાં આવે છે, તેમ જેની જેટલી બુદ્ધિ જે નહીંના વિષયમાં લાગી તેવો તેવો આત્મ પદાર્થ તેમણે વિચાર્યો, સમજ્યો, માન્યો, સ્વીકાર્યો. પણ ખરેખર અનંત નયોના વિષયભૂત જે અનંત ધર્મો છે એ અનંત ધર્મો સ્વરૂપ એક અખંડ અભેદ આત્મ સ્વરૂપ છે. તેથી આત્મા એક સ્વરૂપે જ પણ છે અને તેથી એ બધા ધર્મોની અપેક્ષાએ આત્મા અનેક સ્વરૂપે પણ છે. મુખ્ય ભેદ લઈ તો દ્રવ્યગુણ પર્યાયના ભેદ પણ એની અનેકતાને સૂચવે છે. તો પણ વસ્તુ સ્વરૂપે આત્મા પોતાની અખંડિતતા અને એકત્વતા ગુમાવીને છોડીને અનેકત્વ પણ ધારણ કરતો નથી. આ એક તો જેટલા કોઈ પ્રસિદ્ધ અન્ય મતો છે તેમાં જે આત્મ સ્વરૂપનું નિરૂપણ છે અને અહીંયા જે ભેદથી અને અભેદથી જૈનાગમમાં જે આત્મ સ્વરૂપનું નિરૂપણ છે એ બે વચ્ચેનો તફાવત જો સમજાય ત્યારે એને હજી આગમ અનુસાર વસ્તુનું સ્વરૂપ સમજાયું છે. માત્ર આગમ અનુસાર વસ્તુનું સ્વરૂપ સમજાઈ જાય એટલે એ કામ પૂરું થઈ ગયું એમ પણ નથી. એ તો ગ્રહિત મિથ્યાત એટલે કે વસ્તુના સ્વરૂપ સંબંધીની કલ્પનાના નિવારણનો પ્રસંગ છે ત્યાં સુધી તો. હવે અગ્રહિત મિથ્યાત પણ ત્યાં સુધી હોય છે જ્યાં સુધી સમજમાં આવે કે જિનાગમ આમ કહેવા માગે છે કે આત્મા આવો છે. એવું દ્રવ્યગુણ પર્યાયથી ગુણગુણી ભેદથી ઉત્પાદ વૈધ્રુવથી વસ્તુનું સ્વરૂપ ખ્યાલમાં આવે ત્યાર પછી પણ એના મૂળ સત્વને એના શુદ્ધ સ્વરૂપને અવલંબવાનો પુરુષાર્થ એક જુદી સ્વતંત્ર ચીજ છે. એક વિચારણીય વિષય એ છે કેટલી એ જુદી ને સ્વતંત્ર ચીજ છે કે જેટલા સમ્યક દ્રષ્ટિ જીવો થાય છે તે તમામ સમ્યક દ્રષ્ટિ જીવોને સમ્યક દર્શન હિનાધિકપણે હોતું નથી. કોઈનું સમ્યક દર્શન નાનું ને કોઈનું સમ્યક દર્શન મોટું, કોઈનું સમ્યક દર્શન અધિક ને કોઈનું સમ્યક દર્શન હીણું એવું સમ્યક દર્શનમાં તો બંધો નથી. ચાહે સિદ્ધ પરમાત્માનું સમ્યક દર્શન હો કે એક તિર્યંચનું સમ્યક દર્શન હો, સંકિતની અપેક્ષાએ બંને સરખા સંકિતિ છે. તો પણ ચોથા ગુણ સ્થાને, પાંચમા ગુણ સ્થાને, છઠ્ઠા ગુણ સ્થાને એ સંકિતિ જીવો આવે છે અને એક જ ગુણ સ્થાનમાં પણ અસંખ્ય પ્રકાર જોવામાં આવે છે તારતમ્ય ભેદે. દરેકના જ્ઞાનની શક્તિનો જુદી, દરેકની ચારિત્ર શક્તિનો વિકાસ જુદો, જ્ઞાન શક્તિનો વિકાસ જુદો, પુરુષાર્થ શક્તિનો વિકાસ પણ ભિન્ન ભિન્ન જોવામાં આવે છે. એક સરખો બધાને હતો નથી. સંકિત સરખું અને સંકિતનો વિષયભૂત આત્મા પણ સરખો. જે સિદ્ધ પરમાત્માને પોતાનો આત્મા સમ્યક દર્શનના વિષયભૂત છે, એવડો ને એટલો જ આત્મા ઠીક બિલકુલ ચોથા ગુણ સ્થાને કોઈ પણ સંકિતને છે, પાંચમા ગુણ સ્થાને કોઈ પણ સંકિતને છે, છઠ્ઠા સાતમા ગુણ સ્થાને કોઈ પણ સંકિતને છે, એવડો જ આત્મા છે. કોઈને નાનો મોટો વિષય થાય છે, ઓછો વધતો વિષય થાય છે, જ્ઞાધિક વિષય થાય છે, સમ્યકમાં નહીં. છતાં પુરુષાર્થ સ્વતંત્ર ચીજ છે. દરેકનો પુરુષાર્થ સરખો હોતો નથી. બધા સંકિતનો પુરુષાર્થ સરખો હોય તો બધાનું એક જ ગુણ સ્થાન રહે, એવું બનતું અમૂક નથી. એક સ્વતંત્ર વસ્તુ છે, એ ગુણની સ્વતંત્રતાને સિદ્ધ કરે છે. એ પુરુષાર્થના તે પ્રકારના પરિણમને જોતા એ ગુણની સ્વતંત્રતાને સિદ્ધ કરે છે. અહીંયા પ્રત્યેક ગુણ લીધા છે ને, એ ગુણની સ્વતંત્રતાને સિદ્ધ કરે છે. અગ્રહિત માટે એને અંતર અવલંબનનો સ્વતંત્ર પુરુષાર્થ ઉત્પન્ન થવો ઘટે છે. જેટલો પુરુષાર્થ એટલું કાર્ય, બીજું કાંઈ નહીં. જેટલો અંતર્મુખનો પુરુષાર્થ એટલી કાર્યની સિદ્ધિ. એટલે તો પૂછબેન શીખ્યું ને, પર્યાયે પર્યાયે પુરુષાર્થની જરૂર પડે છે. જગતમાં લોકો એમ કહે છે કે પગલે પગલે પૈસાની જરૂર પડે છે, પૈસા વિના હાલતું નથી. મોક્ષ માર્ગમાં તો પર્યાયે પર્યાયે પુરુષાર્થની જરૂર પડે છે. એવું પુરુષાર્થની સ્વતંત્રતાનું સ્વરૂપ છે, એ સ્વીકારવું જોઈએ. જેવું છે એવું સ્વરૂપ સ્વીકારવું જોઈએ. એટલે અમારી પર્યાયમાં જે શુદ્ધતા વર્તી રહી છે પ્રત્યેક પર્યાયમાં, તેમાં નિમિત્ત એ થયેલા છે. નિમિત્ત એ થયેલા છે એટલે અમારી પ્રત્યેક પર્યાય નૈમિતિક છે, એમાં એમનો સંબંધ જોડીએ છીએ. નિમિત્ત નૈમિતિક સંબંધથી ઉપકારનો વિષય નિમિત્ત નૈમિતિક. કોઈ દ્રવ કોઈ દ્રવ્યમાં કામ કરે છે એ તો વસ્તુની સ્થિતિમાં નથી. જ્યાં કુજ બેનશ્રી એ ગુરુદેવને ગુણાનુવાદ કર્યા છે, ઉપકાર પ્રશંસા કરી છે, ઉપકાર ગાયો છે, ત્યાં એ વાત કહી છે કે અમારી પર્યાયે પર્યાયે એમનો ઉપકાર છે. આ આત્માની પ્રત્યેક પર્યાયમાં ગુરુદેવનો ઉપકાર છે. છે વાંચ્યું છે પરમાગમ સાર, પહેલું પ્રસિદ્ધ કર્યું ને પરમાગમ સારું સંકલન થયું ત્યારે ગુરુદેવ પ્રત્યે ના બે શબ્દો, ગુરુદેવના વચનામૃતનો ગ્રંથ છે એટલે ગુરુદેવ પ્રત્યેના બે શબ્દો લખી આપવાની વિનંતી કરી હતી, ત્યારે એમણે આ શબ્દો લખ્યા છે. પછી તો આપણે વચનામૃત પ્રવચનોમાં પણ આ નાખ્યા છે, પણ પહેલો વહેલો આ વખતે તબિયત ઘણી નબળી હતી, થોડું થોડું કરીને ગમે ત્યારે પણ લખીને લખી શકાય તો વિનંતી કરી હતી. એમાં એમણે પહેલા પારિગ્રામમાં આ વાત કરી છે કે હે પરમ કૃપાળુ ગુરુદેવ, આપના અપાર ગુણોનું સુવર્ણન કરું, આપના અનંત ઉપકારોનું પણ સુવર્ણન કરું. હવે લખે છે, કે આ આત્માની દરેક પર્યાયમાં આપનો અસીમ ઉપકાર છે. તેથી સમ્યક દર્શન થયું તેથી આ આત્માની તે પર્યાયમાં ઉપકાર હતો તો અત્યારે નથી. કયા સમયે નથી? ન્યાય ખ્યાલમાં આવે કે તેથી થઈ ગયો, એ થઈ ગયો, હવે પતી ગઈ વાત, ચાલુ છે. સમજાઈ જાય એમ છે, વેપારી છો એટલે સમજાય છે કે ખરે વખતે એક માણસે એવી મદદ કરી કે તમારી પાસે ખરી જરૂરિયાત હતી, કોઈ બી ઊભા ન થઈ શકત એવો એવો કોઈ પ્રસંગ હતો કે આર્થિક રીતે ઊભા ન થઈ શકે જિંદગીભર, એમાં કોઈએ એવી ઠેસ મારી દીધી કે તમે બચી ગયા ને અત્યારે કરોડો અબજો શ્રીમંત પણ થઈ ગયા, અબજોપતિ શ્રીમંત થઈ ગયા. તો ઉપકાર ગયો, તે દીનો ઉપકાર વિયો ગયો. પાયામાં તો એ ચીજ રહી છે. એવા નગુણા જીવો હોય છે એ પણ ભૂલી જાય, એવું તો બને, પણ એનો કઈ દાખલો લેવાય આપણે? એનો દાખલો લેવાય ને? અત્યારે તો આમાં તો શું છે કે આ તો અનંત જન્મ મરણ છૂટ્યો એ પ્રકાર. બીજી વાત વિચારવા જેવો વિષય, પણ વિષયાંતર થાય છે. પૂર્વભાવમાં પોતે પામેલા છે સિમંદર ભગવાનના સમુસરણ જતા હતા, ભગવાનના ઉપદેશથી પામેલા છે. સીધા જિનેન્દ્રના ઉપદેશથી ત્યાં પામ્યા છે, પાછા ત્યાં ચ્યુત થયા છે, અહીંયા ફરીને પામ્યા છે. એટલી જ એટલો જ પુરુષાર્થ કરવો પડ્યો. જેટલો પુરુષાર્થ પહેલું પામવા માટે કરવો પડ્યો એટલો જ પુરુષાર્થ તો એટલો જ કરવો પડ્યો. દાખલો લઈએ છીએ, એક તોલો સોનું લેવા આજે જઈએ તો 2500 રૂપિયા દેવા પડે, બીજે દિવસે જઈએ નાણાવટી બજારમાં, હવે બીજો એક તોલો સોનું આપો તો બીજા 2500 માગે, કે કન્સેશન આપી દે કે આજ 500 ઓછા આપશો તો હાલશે, કાલ તમે લઈ ગયા ને આ તો હવે તમે બીજું લેવા આવ્યા ને, એટલો એટલી જ કિંમત દેવી પડે છે. બીજી ઓછી વધતી કિંમત એમાં ચાલતી નથી. એ પુરુષાર્થ છે એ વસ્તુને હાંસલ કરવાનું કામ કરે છે, વસ્તુની પ્રાપ્તિ એ પુરુષાર્થ દ્વારા થાય છે. એટલો જ પુરુષાર્થ કરવો પડ્યો છે. હિંમતભાઈ સાથે પહેલી વખત વઢવાણ ગયા 2 વર્ષ પહેલા, ત્યારે એ વાત કરતા હતા કે બેનશ્રીનો નાની ઉંમરમાં 15 વર્ષથી, તે 18 વર્ષે પામ્યા છે, 15 વર્ષથી એમની વિચારણાને લગ્ની શરૂ થઈ છે, 15, 16, 17 વર્ષ સુધીમાં કેવી પ્રાપ્ત કરવા માટેની ધગશ અને તમન્ના હતી, તાલાવેલી હતી, અને કેવો પુરુષાર્થ હતો એની વર્ણન કરતા હતા. ત્યારે મારી ચર્ચા ચાલી, પૂર્વભૂમિમાં પાયમાં છે તો અત્યારે પછી કેટલી મહેનત પડી છે, કેટલી મહેનત પડી છે કે જેટલી મહેનત પહેલી વખત કરવી પડે એટલી જ મહેનત ત્યાં આવી છે. એ એમ એમ સૂચવે છે, છતાં એમ નથી કહેતા કે મેં મારી મહેનતથી પ્રાપ્ત, મારા પુરુષાર્થથી પ્રાપ્ત કર્યો છે એમ કહ્યું. અહીંયા જ્યાં વ્યવહાર વિવેકનો વિષય આવે છે ત્યારે કોની પાસેથી સાંભળ્યું અને આ મહેનત કરવાની સ્ફૂર્ણા થઈ અને કરી મહેનત, પણ સાંભળ્યું કોની પાસેથી, એ વાતને પણ ઉપકારમાં છોડી દેવામાં આવતી નથી, એ છોડી દેવામાં નથી આવતી. ઉપકારનો વિષય બહુ અલૌકિક છે. સામાન્ય રીતે પંડિતો વિદ્વાનો અને લૌકિકજનો ગણતરી બાજુ ન સમજી શકે એવો આ વિષય છે. થોડો ગણતરી બાજુ ન સમજી શકે. ગણતરી બાજુ તો એમ ગણતરી કરે કે અરિહંતની ભક્તિ કરીએ એના કરતાં છદમસ્ત નિર્ગ્રંથ ગુરુની ભક્તિ ઓછી કરાય, ને નિર્ગ્રંથ ગુરુની ભક્તિ કરીએ એના કરતાં શાસ્ત્રની ને સમકીતિની ઓછી કરાય, શાસ્ત્રની ઈથી ઓછી કરાય, સમકીતિની ઈથી ઓછી કરાય. આવા એક ગણના કરવામાં કે પદ ઊંચા છે ને, માટે ગણતરી એની ભક્તિ પણ એવી એવી ઊંચા ઊંચા સ્તરે થવી જોઈએ, આની નીચા સ્તરે થવી જોઈએ, આની ઊંચા સ્તરે થવી જોઈએ. અને સામાન્ય બુદ્ધિમાં આ વાત બેસી જાય, આમ સમાજને સામાન્ય બુદ્ધિમાં આ વાત બેસી જાય. અમારે ઝઘડો ચાલ્યો હતો પૂજ્ય ને પરમ પૂજ્યનો, પરમ પૂજ્ય કેમ લખો છો? પરમ પૂજ્ય મુનિને લખાય, સંકિત એને માત્ર પૂજ્ય લખાય, એની સામે બહુ સરસ આધાર મળે છે શ્રીમદજી. શ્રીમદજી પત્રાંક નંબર 254 માં એમ કહે છે, 54 નંબર પત્રાંક છે, મુમુક્ષુની યોગ્યતાને અવરોધરૂપ થનારા, બાધક થનારા ત્રણ કારણોમાં આ એક બહુ પ્રધાન મુખ્ય કારણ છે. ત્રણેયમાં આને મુખ્ય કારણ ગણ્યું છે, આ અવરોધક કારણ, અને મુખ્ય અવરોધક કારણ લીધું છે. આવો ખુલાસો શાસ્ત્રમાંથી મુશ્કેલ પડે એવો આ ખુલાસો છે, કેમ કે શાસ્ત્રો રચનારા મુખ્યપણે આચાર્યો અને મુનિઓ છે, એને સંકિતિના વિષયમાં આટલું બધું સ્પષ્ટીકરણ કરવાનો પ્રસંગ ક્યાંથી હોય? એ વિષય ચાલે નહીં. અહીંયા તો કુદરતી જ્ઞાનીઓએ ને આ કંઈ કહેવા યોગ્ય લાગ્યું, મુમુક્ષુઓ પ્રત્યે આ સૂચન અને માર્ગદર્શન કરવા જેવું એમને લાગ્યું. બહુ કાઢીએ આપણે, અહીંયા તો ગ્રંથ છે, પછી ક્યાં સમજ છે. ચોવીસમા વર્ષમાં સમ્યક દર્શન થયા પછી એમણે આ વાત લખી છે. પાછું કોઈ તર્ક વિતર્ક ન કરીને સમ્ય જ્ઞાનની ભૂમિકામાં રહીને પૂછે. સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, પત્રાંક નંબર 254 વર્ષ 24માં સમ્યક દર્શન તો એમને લગભગ કારતક મહિનામાં થઈ ગયું છે. પત્રો જોતા આ અષાઢ મહિનાનો પત્ર છે. સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે, આવું વચન કહ્યું છે આ જગ્યાએ. અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે, પરમ દીનપણું, પરમ વિનયપણું. ઉપકાર થાય ત્યારે દીનપણું આવે છે, આપના ઉપકાર તળે હું દબાયેલો છું એમ કહે છે, પરમ દીનપણું સૂચવે છે, આટલા શબ્દો કર્યા છે. આ કોઈ કલ્પના નથી, કોઈ અતિશયોક્તિ નથી, આ વાઈક વાસ્તવિકતા છે. જ્યારે જે સત્પુરુષનું વચન જે મુમુક્ષુને સ્વસંવેદન પ્રગટાવવામાં નિમિત્ત પડે છે, જે જ્ઞાનની જ્યોતના નિમિત્તે બીજી જ્ઞાનની જ્યોત પ્રજ્વલિત થાય છે, પ્રદીપ્ત થાય છે, એ જ સમજે છે કે આ પરમાત્માને હું કેમ કહું છું. જે કામ પરમાત્મા કરે એણે આ કામ નિમિત્તપણે મારા માટે આણે કર્યું છે, માટે મારો તો આ પરમાત્મા છે. એ એની વાસ્તવિકતા છે. આ અતિશયોક્તિ નથી કરી લખનારે. 24મી વર્ષે તો હજી જ્ઞાની થયા છે પોતે, બીજા મુમુક્ષુઓને માત્ર માર્ગદર્શન છે. આ તો બીજાને તો ખબર નહીં પડી હોય કે આમને ક્યારે થયું ક્યારે ન થયું, કંઈ કહેવા જાય કે આ તિથિએ થયું છે, કહેવાનું જ. અરે કેટલાને તો તિથિ યાદ નથી રહેતી, એમ કે લક્ષ નથી, તારીખ યાદ ન રહી, ક્યારે થઈ ગયું યાદ રાખવાનું કામ છે, થઈ ગયું એની મસ્તીમાં પીડ્યા છે. પર એવો તો સવાલ ઈ નહીં, અટ જાય તો છૂટી જાય ને, અનાદર થઈ ગયો ને, તો અનાદર થઈ ગયો, અવિનય થઈ ગયો. પર્યાય પર્યાય ઉપકાર મળે છે. આ પર્યાય કેમ ચાલે છે, આ સ્થિતિ કેમ રહી છે, એનું મૂળ ક્યાં છે, બધી ખબર ભાન વર્તે છે. તો દ્રષ્ટાંત આપ્યો, શ્રીમંત થઈ ગયો એનું. પણ એ એવો વિષય છે, પૂર્વગ્રહ બહુ કામ કરે છે. સોનગઢમાં વાંચન કર્યું ત્યારે આ વિષય શરૂઆતમાં લીધો હતો, 5-10 મિનિટમાં, શરૂઆતના 5-10 મિનિટમાં. ઘણા એવા જીવો અત્યારે મળે છે, અમે ભૂતકાળમાં કાનજી સ્વામીને સાંભળવા આવ્યા હતા, પણ આ કાંઈ ખ્યાલ નહીં, એમને પછી સાંભળી લીધું. મોટા ભાગનું તો સમજાતું નહોતું, કેમ કે એક તો વિષય જ આવ્યો, નવા નવા આવ્યા હોય, સૌ જ્યારે પહેલાં આવ્યા હોય ત્યારે તો નવા નવા આવ્યા હોય, વિષયથી અજાણ હોય, ત્યાં તો જે પરમાગમ ચાલતું હોય એના ઉપરના ગુરુદેવના અધ્યાત્મ રસ ભરપૂર પ્રવચનો ચાલતા હોય, અધ્યાત્મનો વિષય અજાણ્યો, આગમનો વિષય અજાણ્યો, અપેક્ષાઓ અને વિવિક્ષાઓ નવા માણસો. હવે એ એનો પૂર્વગ્રહ છે. શું એનો પૂર્વગ્રહ છે, કે કોને ખબર શું કહેતા હશે, કોને ખબર સત્ય કહેશા કહેતા હશે કે અસત્ય કહેતા હશે, કોને ખબર શું વાત ચાલે છે. એને આદર અને પ્રતીતિ, પ્રતીતિ સહિતનો આદર આવવાનું કારણ તો એની પાસે કોઈ નથી, એવો એક પૂર્વગ્રહ ઊભો છે. અને જીવ સાંભળે છે એને કાંઈ લાભ થવાનું કારણ કે કાંઈ લાભ ન થાય. એ ગુરુદેવના ઉપકાર વર્ણનમાં એ વાત તે દિવસે લીધી હતી કે ગુરુદેવે સ્વયં આત્મા સંભળાવીને તો અનંતો ઉપકાર કર્યો જ છે, પણ એક બીજો ઉપકાર કર્યો કે આ જ્ઞાની છે કહેતો જાઉં છું. કુજ બેનશ્રીનો નિર્દેશ કરીને કહેતા એમ કહ્યું કે હું કહેતો જાઉં છું કે આ જ્ઞાની છે. હવે એમાં શું છે કે આખો પૂર્વગ્રહ પલટાવવાનો સંકેત છે કે જો તું સત્પુરુષને એ જ્ઞાની છે ઉપકાર થાય તો પરમાત્મા તુલ્ય ઉપકાર થાય, જિનેન્દ્ર તુલ્ય ઉપકાર થાય. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, સદગુરુ એને સત્પુરુષ, પરોક્ષ જીનો ઉપકાર. એવી સ્થિતિ છે જ્યાં પરોક્ષ જિનેન્દ્રની વાણીને પ્રત્યક્ષ સત્પુરુષમાં આટલો મોટો આંતરો છે કે જેની બરાબરી પણ ન કરી શકાય, એ કહેતો જાઉં છું. તો એ એક બીજો વધારાનો ઉપકાર કર્યો છે પૂર્વગ્રહ તોડવા માટે. કમનસીબી પૂર્વગ્રહ રહી જાય કે થઈ જાય તો એ બહુ મોટી કમનસીબી છે, પણ ખરેખર સંકેત એમાં આ છે કે જીવ પરમ આદરથી પોતાના હિત માટે જો પ્રત્યક્ષ પરિચય કરે તો એ પ્રત્યક્ષ પરિચય બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. એમના શબ્દોમાં 24મા વર્ષમાં વિચારવા જેવો એક વિષય બહુ સારો આવ્યો છે. એ સત્સંગને બહુ ચાહતા હતા, આવા કોઈ સત્પુરુષનો સંગ મળે. એ સમ્યક દર્શન થયા પછી પણ એમની ઈચ્છા બહુ પ્રબળ રહી છે. જાતિ જ્ઞાન હોવાને લીધે ભૂતકાળમાં જે સત્સંગ આરાધિત એમણે હતો એ સ્મરણમાં આવતા એમને સત્સંગ પ્રત્યેની આ દુષ્મકાળમાં પંચમકાળમાં ઘણી ખોટ સાલી છે એમને એના ઉદ્ગારો છે કે મન મેળાપી સત્સંગ પત્રાંક નંબર 269 ભાદ્રવાવત ત્રીજનો આ પત્રાંક છે ભવાણીયાથી લખે છે કે મન મેળાપી સત્સંગ વિના કાળક્ષેપ થવો દુર્લભ છે અમારો તો સમય વીતવો દુર્લભ છે કેમ કાળ જાશે આ કોઈ સત્સંગ નથી અત્યારે આવું લખે છે મોક્ષથી અમને સંતની ચરણ સમીપતા બહુ વાલી છે શું કહ્યું મોક્ષ તો અંતિમ ધ્યેય છે જ્યાં એની બાઉન્ડરી લાગે છે સાધક દશાની આ ઓવરબાઉન્ડ વાત કરી છે શું સત્સંગને કેટલું પ્રાધાન્ય એમણે આપ્યું છે મોક્ષની ભૂમિકામાં સત્સંગ કેવો મહત્વનો ભાગ ભજવે છે કે કાં તો જીવ તરી જાય ને કાં તો જીવ ડૂબી જાય આ મોકો છે એને આમ તો ડૂબતો ડૂબતો ગળકા ખાતો સંસારમાં જન્મ મરણ કરી રહ્યો છે જીવ પણ તરવાનો માટે પાર થવાને કિનારા પાસે આવ્યો એ મુમુક્ષુતા છે એની એને નિજ કલ્યાણની ઉત્કૃષ્ટ ભાવના થઈ તો કિનારે આવ્યો એ કિનારામાં એને આ એક જબરજસ્ત વસ્તુ મળે છે આ સાચો કિનારો મળે છે જેને પકડી રાખી શકે કે મોક્ષથી અમને સંત ચરણ સમીપતા બહુ વાલી છે આટલું એક વાક્ય નાખી દીધું છે એટલે અત્યારે તો મોક્ષ તો ક્યાંથી અત્યારે મળી જવાનો હતો આ તો જગનની દશા વર્તે છે મોક્ષનું તો જ્ઞાન થયું છે જ્યારે સમ્યક દર્શન થયું ત્યારે મોક્ષ તત્વનું જ્ઞાન થયું દેખાય છે કે મોક્ષ દૂર છે હજી આ દશામાં સાધન જે ચાલે છે એના પ્રમાણમાં અનંત ગુણ મોક્ષની દશા છે તો હવે આ દશાથી ખસી ન જવાય અને આગળ વધાય અમને સંત ચરણની સમીપતા બહુ વાલી છે મોક્ષથી એ વાલી છે અત્યારે તો એમ કહે છે ઠીક અધિક છે જે વાત લેવી છે એ અહીંયા લેવી છે એ તો બધા જ્ઞાનીનો એક સૂર નીકળે પકડો તો એવી વાત લીધી છે સોગાનીજીએ જે કહ્યું કે અનંત તીર્થંકરથી અમને અત્યારે આ અધિક છે એમ આ મોક્ષથી પણ સંત ચરણની સમીપતા અમને અહીંયા વધારે વાલી લાગે છે કેમ કે અમારું અત્યારે જે પ્રયોજન છે એની સાથે આનો સીધો સંબંધ છે સાક્ષાત પ્રતિમા અધિક છે નથી લીધું એ આને વિષયને મળતું તો નથી ક્યાંય મળતું બીજી એક વાત નજીક છે એટલે સાથે સાથે થોડી વિચારી લઈએ છીએ મહાત્માની જરા વિષય છે એ છે પત્રાંક નંબર 272 સામાન્ય રીતે સત્પુરુષનું બાહ્યાચરણ છે એ બાહ્યાચરણ મુમુક્ષુને નિર્ણય રહેવામાં નિર્ણય અચળપણે સ્થિર રહેવામાં કદાચ મુશ્કેલી ઊભી કરે એ પ્રકાર હોય છે અવિરત સમ્યક દ્રષ્ટિ છે ને સંયમ નિયમ કાંઈ બારમાં જોવામાં ના આવે વિકલ્પ પૂર્વકર્મ અનુસાર આવે બહારનો પ્રવૃત્તિ યોગ પણ પૂર્વકર્મ અનુસાર હોય કે જે અજ્ઞાન ભાવે બાંધેલા છે અનેક પ્રકારના આડા અવળા માઠા કર્મ છે એની સંબંધમાં એ થોડું માર્ગદર્શન બહુ ઇમ્પોર્ટન્ટ આપ્યું છે. જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય છે. જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય છે એવો મહાત્મા પ્રાપ્ત થયે. નિસંદેહપણે વર્તવું જોઈએ એવો મહાત્મા પ્રાપ્ત થયે. નિસંદેહપણે વર્તવું જોઈએ મુક્ષુએ, પણ નિસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તે વર્તતો હોય. કોણ? સત્પુરુષ મહાત્મા. શંકા પડે એવી સ્થિતિમાં વર્તતો હોય તો તે કાળે મુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી? આ વાત સમજવા જેવી છે. આમ માથે નાખી શકો આટલા શબ્દો ભાઈ પ્રશ્ન. કેવી દ્રષ્ટિ રાખવી? આ વાર્તા સમજવા જેવી છે. પત્ર પૂરો કરી નાખ્યો છે. લિખિત અને અપ્રગટ સત. શું કહ્યું? પોતાને પ્રસિદ્ધિ નથી, લિખિત અપ્રગટ સત. ચા આટલી વાત મૂકી દીધી છે. બહુ મહત્વની વાતો કરતા ગયા છે. બધું કહી દીધું મેં કે જોજે કઈ ભૂલ થઈ જાય એની તારાથી. ઓગ સંજ્ઞા જ પણ છોડીશ નહીં. ન ઓળખી શક તો ઓગ સંજ્ઞા પણ છોડીશ નહીં. એટલે તો ગુરુદેવ કહ્યું તત્વ કદાચ ઓછું સમજતા હશે તો ચાલશે, પણ પકડી રાખજે. નહીં પકડી રાખતો ગયો તું. એ જે ભલામણ કરી છે એ બધી આવા સંદર્ભમાં. શુભાશુભ પરિણામ અને શુભાશુભ પ્રવૃત્તિની મુખ્યતામાં એમની મૂળ પરિણતિ તારા સમજણમાંથી ને તારા વિશ્વાસમાંથી ને પ્રતીતિમાંથી ચાલી જવી જોઈએ નહીં એમ કેવું છે. પરિણામના ત્યાં બે વિભાગ છે, મિશ્ર ધર્મ છે સાધક અધિકારમાં. તો મૂળ પરિણતિ છે એ તો શુદ્ધાત્મ પરિણતિ, વિતરાગ પરિણતિ છે, અને ઉત્તર પરિણતિ છે એ શુભાશુભ ઉપયોગ છે. મૂળ તું છોડી દઈશ અને ડાળે પાંખડે ટીંગાવા જઈશ તો જઈશ એઠો મૂળે વળજે. માર્ગદર્શન ગજબનો આપ્યું છે. વર્તમાન પ્રત્યક્ષ છે ને, વર્તમાન પ્રત્યક્ષ છે ને. જો અચ્યુત થાય છે એવા અચ્યુત થયેલા મિથ્યા દ્રષ્ટિઓને સાદી મિથ્યા દ્રષ્ટિ કહે છે. જે જીવોને હજી સુધી અનંતકાળથી વર્તમાન સુધીના અનંતકાળમાં સમ્યક દર્શન જ થયું નથી તે બધા અનાદિ મિથ્યા દ્રષ્ટિ જાણવા. પણ આવા કોઈ જીવો જેને સ્વાનુભવ થઈ ગયો, સ્વાનુભૂતિ થયા પછી ચ્યુત થયા, તે સાદી મિથ્યા દ્રષ્ટિ છે. ફરીને પુરુષાર્થ ન ઉપડે, પરિભ્રમણ કરતાં કરતાં અનંતકાળ તો ન જાય પણ કેટલો કાળ નિગોદમાં પણ ચાલ્યા જાય. સાચો કાળ ત્યાં ન રહે, અનંતકાળ ન રહે ત્યાં. અર્ધપૂતગળ પરાવર્તનની મર્યાદા થઈ ગઈ એને એક વખત અનુભવમાં આવ્યો એટલે, પણ નિગોદમાં પણ ચાલ્યા જાય. ભવભ્રમણ કરતાં કરતાં વિરાધના સ્વભાવની, સ્વભાવ ધર્મની વિરાધના કરતાં એવા નિગોદમાં જયેલા ગયેલા સાદી મિથ્યા દ્રષ્ટિ આજે અનંતા છે, સર્વકાળે અનંતા છે. આ પરિસ્થિતિ છે. વિરાધનામાં આવી ગયો જીવ, આરાધના છૂટી ગઈ, અંતરમાં મૂળ પરિણતિ, ક્યાં જાય એનો પત્તો કાઢવો મુશ્કેલ છે. એ પાછા પકડી લીધું એમાં નિમિત્યા, તરત જ પકડી લીધું બીજા ભાવમાં નિમિત્યા. ગુરુદેવ ઘણી ઝડપથી સાધી લીધું, અને ઘણી ઝડપથી સાધી લીધું. હવે ભાવાંતર થાય ત્યાં તો બધું જીવ ભૂલી જાય છે સામાન્યપણે. એમને તો કેટલાક ટાઈમે જાતિ સ્મરણ થયું, પણ એનો કોઈ નિયમ નથી. ને જાતિ સ્મરણ થાય તો એ શું કરે? પુરુષાર્થનો ઉપડે તો એ જાતિ સ્મરણ કાંઈ પુરુષાર્થનું કારણ નથી. જોકે એમને તો પુરુષાર્થ ઉપડ્યા પછી જાતિ સ્મરણ ધ્યાનમાં થયું છે, ચોરાણુંમાં થયું છે, નિવાસીમાં સમ્યક દર્શન થયું, 5 વર્ષ પછી થયું છે. એટલે જાતિ સ્મરણ કારણ નથી પીડ્યું, જાતિ સ્મરણ કારણ પીડ્યું નથી. હા, ભૂલી ગયેલા છે, જેમ આપણે બધા પૂર્વભવ ભૂલી ગયા છે એમ જ એ વખતે ભૂલી ગયેલા છે. ત્યારે પણ એમને શુદ્ધાત્મ તત્વના દર્શન થવામાં દેખાડનાર કોણ હતા એની વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે. એને એ પરમાત્મ સ્વરૂપે દેખાય છે, આજ મારો પરમાત્મા, આણે આ પરમાત્મા દેખાડ્યો, એ પરમાત્મા હોય છે. એ બુદ્ધિ આ ઊભી થઈ જાય છે, અને એ બુદ્ધિએ જ એને સાંભળ્યું છે, એ જ વસ્તુ એને દેખાય છે. પણ એ સમ્યક જ્ઞાનની જ્યોતિ પ્રગટી, અને સામે સમ્યક જ્ઞાનની જ્યોતિ હતી, આમ જ્યોતિથી જ્યોતમાં નિમિત્ત પણ આવ્યું છે, એ એના સ્વાનુભવનો વિષય છે. એ તો એને જ ખ્યાલ આવે છે, એ ખ્યાલ આવે છે, એ કહેતા જાય છે, ભાઈ જો આવું કાંઈક છે, તને સમજાય તો સમજે, ન સમજાય તો નસીબ તારા. ગુરુ ગોવિંદ નો ખડે કિસકો લાગુ પાય, બહુ પ્રસિદ્ધ ઉક્તિ છે. બલિહારી ગુરુ રાજ કે જિસને ગોવિંદ દિયો બતાય, આ તો અનિમત માર્ગનું તો પ્રસિદ્ધ છે, પણ એની પાછળ હેતુ છે કે આ અજ્ઞાન અંધકારની વિશ્વની જે અટવી છે, જેમાં અટવાય છે જીવ, એ અટવીમાં મૂંઝાઈને છૂટવાની વેદના થઈ હોય, અને એ વેદના છોડાવનાર કોઈ હોય, ત્યારે એ જે વેદનાને વેદનાનો અનુભવનાર અને વેદના મટાડનાર વચ્ચેના સંબંધનો અનુભવ થાય છે, ત્યાં સુધી એ વાત સમજાવવી મુશ્કેલ છે. બીજા સાધારણ પ્રાણીને એ વાત સમજાવવી મુશ્કેલ છે જ્યાં સુધી એને છૂટવાની વેદના ન થઈ હોય, અથવા અનંત જન્મ મરણ કરી ચૂકેલા એવા પોતાના આત્મા પ્રત્યે જેને દયા જાગી ન હોય એને એ વાત નહીં સમજાય. આ મૂળ દયા છે, બીજી દયાની વાત પછી છે, પહેલી દયા આ છે. અહીંયા આપણે મૂળ વિષય ઉપર આવીએ. ચાલતો અધિકાર છે કે એક વિના અનેક હોત, એક ન્યાય લીધો છે કે આ આત્મા પોતામાં એકાગ્રતાનું જે અનુસંધાન કરે છે એમાં એકે અગ્ર, એનું નામ એકાગ્રતા છે. એકે અગ્ર એટલે મુખ્ય થાય, એનું નામ એકાગ્રતા છે. તો પોતે એક હોય તો એકમાં અગ્ર થાય, કે એક ન હોય તો એકમાં અગ્ર થાય? પરમાં એકાગ્ર થવાનો તો આરાધનાની અંદર પ્રશ્ન જ નથી. અન્ય દર્શનો ભલે એને આરાધના કહે કે અમે ભગવાનમાં લીન થઈએ છીએ, અમે અમારા ફલાણા પરમેશ્વરમાં અને ફલાણા પરમાત્મામાં કે ખુદામાં લીન થઈએ છીએ, એ જુદી વાત છે. અહીંયા જૈન દર્શનમાં એ વાત સદંતર નથી. કેમ કે આત્મા સ્વરૂપે કરીને, સ્વભાવે કરીને એક છે, આત્મા એક છે. એ વિભિન્ન જગ્યાએ પરમાગમોમાં એ વિશેષણ આવે છે. 38 ગાથામાં પણ એ વિશેષણ લીધું છે, 73 ગાથામાં પણ એ વિશેષણ લીધું છે. એવી જે મહત્વ મહત્વની ગાથાઓ છે, એવી નિયમસારની પણ જે બહુ અધ્યાત્મ વિષયયુક્ત જે ગાથાઓ ચાલી છે, એમાં એકની વાત જ્યાં જ્યાં આવે છે ત્યાં એ એકનો એવો સુંદર ધ્વનિ ઉઠે છે એ શબ્દમાંથી, કે જેમાંથી આત્મરસ ઉપજે. આ તો શબ્દ છે ને, શબ્દ છે એ તો અર્થને સાધનારો નિમિત્ત છે, નિમિત્તપણે. પણ અર્થ તો જ્ઞાન રસને સાધનારું નિમિત્ત છે. એ એકનો એવો અર્થ છે કે જેમાંથી જ્ઞાન રસ ઉપજે, જેમાંથી આત્મરસ ઉપજે, એવો બહુ સુંદર અર્થ છે એકનો. તો એ રીતે આચાર્યોના ગ્રંથો વાંચતા એ રસ ઉપજે એવો વિષય છે. અત્યાર સુધી ધ્યાન ન ગયું હોય તો હવે એ ધ્યાનમાં લેવા જેવો વિષય છે. એક હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન મય ખરે, એમાં એક શબ્દ લીધો છે. હા, એ એકત્વનો વિષય, આત્માના આત્મરસને ઉત્પન્ન કરનારો ભાવ છે. બહુ વિસ્તાર થવો મુશ્કેલ છે, કેમ કે પોતે જ વિસ્તારથી વિરુદ્ધ પ્રકારે ઉભો છે વિષય. અનેકપણું વિસ્તાર સાથે સંલગ્નપણું સંબંધ ધરાવે છે. એકપણું તો સંક્ષેપ સાથે સંબંધ ધરાવે છે, પણ છતાં એ એક છે, એની સુંદરતા ઘણી છે. અને એની અંદર એકમાં ઊંડા ઉતરી જવા એવો ભાવ ભરેલો છે, એનું નામ એક છે, કે જે એકમાં જીવ ઊંડો ઉતરી જાય.
ભગવાન જય હો પરમ કૃપાનો શ્રી કાન ગુરુદેવ જય હો વિતરાગી દિગંબર ધારણો.